તારીખ 25/6/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કીડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 65.
છેલ્લો પરિગ્રહ સ્વરૂપ નિશ્ચયનું પ્રકરણ છે. યથાર્થ સ્વરૂપનો નિશ્ચય આવો એટલે યથાર્થ સ્વરૂપનો નિશ્ચય સ્વવિકલ્પ જ્ઞાનની દશામાં થાય છે. વિચાર દશામાં સ્વવિકલ્પ દશામાં નિશ્ચય થાય છે, પરંતુ જેનો સ્વપણે નિશ્ચય થયો છે, જે આત્મસ્વરૂપનો નિશ્ચય થયો તે તૂટે છે. સ્વપણે નિશ્ચય થયો છે, કોઈ બીજા પદાર્થનો વિચાર કરીને નિશ્ચય કર્યો છે એમ નથી, પણ વર્તમાન જ્ઞાનની દશામાંથી સ્વભાવનું લક્ષણ ગ્રહણ કરીને પોતે જ્ઞાનમય પદાર્થ છે, અખંડ જ્ઞાનમય પદાર્થ છે એવું જે પોતાનો નિશ્ચય થયો છે, તે તત્વ વિકલ્પ રહિત ભેદ રહિત કેવા તત્વનો કેવા સ્વરૂપનો નિશ્ચય થયો છે? નિર્વિકલ્પ તત્વનો નિશ્ચય થયો છે. હું સ્વરૂપે કરીને સ્વભાવે કરીને નિર્વિકલ્પ તત્વ છું, નિર્ભેદ તત્વ છું, અભેદ તત્વ છું, અભેદ અનુભૂતિ સ્વરૂપ છું એવો નિશ્ચય થયો છે. ગુણ પર્યાયના જે ભેદો છે એ જ્ઞાનમાં રહે છે પણ ગૌણ થઈ જાય છે. જેમ લક્ષણનો ભેદ ગૌણ થઈ ગયો, એમ ગુણ પર્યાયના ભેદ જે વસ્તુને સમજવા કાળે ઉત્પન્ન થતા હતા તે સમજાય ગઈ વસ્તુ ગૌણ થઈને જ્ઞાનમાં રહી જાય છે. પણ ખરેખર નિશ્ચયથી જેનો નિશ્ચય થયો છે એ નિશ્ચય તત્વ જે છે તે નિર્ભેદ તત્વ છે, અભેદ તત્વ છે, નિર્વિકલ્પ તત્વ છે એમ બરાબર અનુભવ થાય છે, એમ નિશ્ચય થાય છે. અર્થાત સ્વરૂપ નિર્વિકલ્પ હોવાથી અથવા નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી જેને સ્વપણે નિર્ણય થયો છે તે નિર્ણય થનારને હવે દશામાં અવસ્થામાં પણ નિર્વિકલ્પતાનો કાળ પાકી ગયો છે. આ એક સમયસારની 73 ગાથામાં આ વિષય ચાલી ગયો છે કે જે નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય કરે છે એવા જીવને નિર્વિકલ્પતાનો કાળ પાકી ગયો છે, અથવા તે નિર્વિકલ્પપણે પરિણમવાનો હોવાથી એ કાળ એનો નજીક હોવાથી પાકી ગયો છે. એનો અર્થ કે એ કાળ એનો નજીક હોવાથી એને એવા નિર્વિકલ્પ સ્વતત્વનો નિશ્ચય થયો. નિર્વિકલ્પ સ્વતત્વનો નિશ્ચય થાય અને પછી નિર્વિકલ્પ દશા ઉત્પન્ન ન થાય એવું નથી બનતું. કેમ કે હું પોતે સ્વરૂપે કરીને જો નિર્વિકલ્પ છું તો અવસ્થાનો વિકલ્પ છે તે હું નથી એમ એનો નિષેધ અને નિર્વિકલ્પ તત્વની વિધિ નામ આદર એમ વિધિ નિષેધ ચાલુ થઈ જાય છે. એટલે વિકલ્પ ઉપરનું જે જોર છે, રસ છે, એકત્વ છે એની વિરુદ્ધ વલણ થઈ જાય છે. તેથી તેને નિર્ણય થનારને, નિર્વિકલ્પ સ્વરૂપનું નિર્ણય થનારને હવે નિર્વિકલ્પતાનો કાળ પાકી ગયો છે, તેથી તે હવે વિકલ્પમાં અટકશે નહીં. થોડો કાળ વિકલ્પ ચાલે છે અને જ્યાં સુધી નિર્વિકલ્પ અભેદ અનુભૂતિ થતી નથી ત્યાં સુધી એકત્વ બુદ્ધિ છે. તો પણ એ એકત્વ બુદ્ધિમાં છૂટવાની તૈયારી થઈ ગઈ છે. એક પરિણામની એક એવી ચડતી શ્રેણીમાં એ જીવ આવે છે, આગળ વધતો છે, સ્વરૂપ સન્મુખ છે, નિર્વિકલ્પ તત્વની સન્મુખે આગળ ચાલે છે. એટલે એકત્વ છે એનું ઘસાતું જાય છે, એકત્વ નાશ પામવાને યોગ્ય થતું જાય છે. સામાન્ય મિથ્યા દ્રષ્ટિને જેવું રાગ સાથે એકત્વ હોય છે, વિકલ્પ સાથે એકત્વ હોય છે, એવું અહીંયા નથી હોતું. છે હજી એકત્વ એટલી વાત જરૂર છે, પણ એ ઘસાતું છે, ઘસાતું ઘસાતું એ નાશ થઈ જશે. તે વિકલ્પમાં અટકશે નહીં. વિકલ્પ થતો હોવા છતાં વિકલ્પમાં હવે અટકવાનો નથી, કેમ કે વિકલ્પનો નિષેધ આવે છે કે આ મારું સ્વરૂપ નથી, આ મારું સ્વરૂપ નથી, હું નિર્વિકલ્પ તત્વ છું. એવું જ્ઞાનમાં રહે છે, એવું જ્ઞાનમાં રહે છે, એટલે ચાલતા વિકલ્પનો નિષેધ આવ્યા વિના રહેતો નથી. નિર્વિકલ્પ સ્વભાવમાં હું પણાના જોરમાં, કેમ એમ બને છે કે નિર્વિકલ્પ સ્વભાવના હું પણાના જોરમાં તે સર્વ વિકલ્પોને વમી નાખશે જ, એના બધા વિકલ્પો વમાઈ જશે જ, એમ કેમ. હવે એ વિકલ્પો ટકી શકે એ પ્રશ્ન નથી. સુગાની વિકલ્પ જ્ઞાન દશામાં એક વાત લખી છે, પણ એ નિર્વિકલ્પ સ્વભાવના જોરમાં લખેલી વાત છે કે અરે વિકલ્પ હવે તું શાંત થા, નહીતર ગુરુદેવ શ્રીએ આપેલું શસ્ત્ર છે એ તારો નાશ કરી નાખશે. જો તને તારે આયુષ્ય પ્રિય હોય, હજી તારે થોડો કાળ જીવતું રહેવું હોય તો ગુરુ સંઘ મેં લે ચલ, એ ભક્તિ આવી છે. આમ તો સ્વભાવ આગળ તો બધું નિષેધ થાય છે, તો પણ એટલી વિકલ્પ પ્રત્યે દયા ખાય છે કે તારે કઈક જો જીવતું રહેવું હોય, હવે તું હું પણ તો હું તને અનુભવું, એ વાત તો ચાલી ગઈ છે, છતાં તું હજી ચાલે છો, જીવતો છો, તું ના શાંત થઈ જાય ને, તો ગુરુદેવે તને મારવાનું શસ્ત્ર મને આપ્યું છે, અને છતાંય તારે જીવવું હોય તો જેને શસ્ત્ર આપ્યું છે એ ગુરુના સંગમાં, એનો વિકલ્પ તું થા, તો હજી કંઈક હું તને ચાલવા દઈશ. એટલો રાગની દશામાં ગુરુદેવ પ્રત્યેનો બહુમાનનો ભાવ રાખ્યો છે, નિશ્ચયની સાથે પણ એ વાત રાખી છે. બહુ મોટું, તારે જીવવું હોય તો ગુરુદેવના સંગમાં જવાનો વિકલ્પ આવે એટલો વિકલ્પ હું ચાલવા દઈશ, થોડો કાળ માટે, એ પણ અલ્પકાળ માટે. જે જ્ઞાયક સ્વભાવમાં લીન થવાની વિધિ છે કે જે લીનતા થતા વિકલ્પની ઉત્પત્તિ થતી નથી, વિતરાગતા થઈ જાય છે અને વિકલ્પ નાશ પામે છે, એવો જે શુદ્ધોપયોગ છે, જે શુદ્ધોપયોગના કાળમાં વિકલ્પ રહેતો નથી, રહી શકતો નથી, એ શુદ્ધોપયોગમાં કેમ પરિણમવું, એ શાસ્ત્ર ગુરુદેવ એ વિદ્યા મને શીખડાવી છે, અને હું શુદ્ધોપયોગ બરાબર પરિણમો છું, એટલે તારો નાશ થઈ જશે. એ શુદ્ધોપયોગ એવો છે કે તારો નાશ કરી નાખે છે, તેને ઉત્પન્ન થવા દે. એ નિર્વિકલ્પ સ્વભાવના જોરની વાતો છે. મસ્તીમાં, સ્વભાવની મસ્તીમાં એ બધી જેને એમ કહીએ કે ભાષા અલંકારથી વાતો ચાલે છે. તમે બીજા આ કાળના બીજા મહાવીર છીએ, 25મા તીર્થંકર છીએ, અમે શ્રી રામ છીએ, અને અમારી પાસે જે અત્યારે બોધ છે એ નિર્વાણનો પાત્ર જીવ હોય તો બોધ મળેલું છે. એને છોડીને ભૂતકાળના મહાવીરને શોધવા જાય છે, કરુણાથી અમારું હૃદય રડે છે. કેવું લખ્યું? કરુણાથી અમારું હૃદય રડે છે. અરે રે, આ જીવો બિચારા ભૂલા પડેલા ભૂતકાળના મહાવીરને સંભાળે છે, પણ કાંઈ પત્તો લાગવાનો નથી. પરોક્ષ વચનથી કોઈ લાભ થતો નથી, પ્રત્યક્ષથી લાભ થાય છે, પરોક્ષથી લાભ થતો નથી. આજે એવો પ્રશ્ન ચાલ્યો, બીજી બેંથી પાછા આવી કે પહેલા પ્રત્યક્ષ સાંભળ્યા હોય, પછી એ વચન, જે વચન પ્રત્યક્ષ સાંભળ્યા હોય એ જ વચન પછી પુસ્તકારૂઢ થાય છે ગુરુદેવશ્રીના વચનામૃતમાં, તો એ વચનથી પછી લાભ થાય કે ન થાય? ઓકે, ન થાય. પ્રત્યક્ષથી કામ થાય છે. દીવો દીવાથી સળગે છે, ઓલવાઈ ગયો હોય તો પછી દીવા સળગે કામમાં આવે કે ના આવે? જાગૃત ચૈતન્ય નો સાનિધ્ય જુદી વસ્તુ છે. તે તો જળ છે, આખર પુસ્તક જેમ જળ છે એમ તે જળ છે, ચૈતન્ય નથી. એમ ચૈતન્યનો મહિમા જુદો છે. ચૈતન્યનો જે મહિમા છે એને જળની સાથે સરખાવી શકાય એવું નથી. ક્યાં જળ, ક્યાં ચૈતન્ય? ક્યાં જળ રજકણમાં અંધકાર, ને ક્યાં તેજોમય ચૈતન્યનો પ્રકાશ? બેને કઈ મેળ ખાય એવું નથી. કેટલાક અમારા જેવા વિદ્વાનો એમ કે છે કે ગુરુદેવ પાસેથી અમે સાંભળ્યું છે, અને એ જ વાત અમે બરાબર બીજાને સંભળાવીએ છીએ. એટલે જેમ ગુરુદેવ થી બીજાને જ્ઞાન થાય, તો ગુરુદેવ ની આ વાત થી પણ બીજાને જ્ઞાન થવાનો સંભવ છે. તો દેશના લબ્ધિ નો નિયમ અહીંયા કેવી રીતે લાગુ પડે છે એવો પ્રશ્ન છે કે એવી રીતે કોઈનું સાંભળેલું, કોઈને સંભળાવે જ્ઞાન, એથી કઈ બીજાને જ્ઞાન થાય? એને થયું નથી, બીજાને ક્યાં થાય? એમ જે સંભળાવે છે એને તો થયું નથી, તો બીજાને થવાનો ક્યાં પ્રશ્ન છે? વાયા એના વાયા, એના થ્રુ બીજાને થવાનું કેમ નથી? એના ઉપરથી થોડું પ્રાણભાઈ પ્રશ્ન લંબાવ્યો હતો. ગુરુદેવને પ્રત્યક્ષ તો સાંભળ્યા છે, એમના પરોક્ષ વચનો રહ્યા છે, તો એનાથી દેશના લબ્ધિ થાય કે ન થાય? પ્રત્યક્ષ તો દેશના લબ્ધિ થાય. બે પ્રશ્નો થાય, સાંભળવા મળ્યું એટલે દેશના લબ્ધિ થઈ ગઈ ગણવી કે નહીં? તો કે એવું કઈ નથી, અનંતવાર સાંભળ્યા છે જ્ઞાનીને, તીર્થંકરને અનંતવાર સાંભળ્યા છે. એમ સાંભળે એટલે દેશના લબ્ધિ થઈ ગઈ એમ નથી. કોને થાય? કે પાત્ર હોય એને થાય, ઉપાદાન નિમિત્ત ની સંધિ થાય એને થાય. એમ કેમ? પાત્રતામાં ઉપાદાન જાગૃત થાય તો નિમિત્ત ની સંધિ થાય, એની વાત છે. પછી બહુ સરસ ખુલાસો એ કર્યો કે તો પછી મને થયું છે કે મને દેશના લબ્ધિ થઈ, એમ હું ગોતવા દઈશ નહીં, એ વગર પ્રશ્ન ઉત્તર હાઈ પર. એનો કોઈ પ્રશ્ન નહોતો, મેં વિશેષ સમજાવવા વાત સમજાવી કે એમ તું શોધવા જઈશ, ક્યાં શોધીશ, કેવી રીતે શોધીશ, કાંઈ તને એમ નહીં જતા કે તારો વર્તમાન પુરુષાર્થ ઉપડે છે કે નહીં. આ વાત સાંભળીને જો તારો પુરુષાર્થ ઉપડે તો તું પાત્ર છો ને તને દેશના લગ્ન મળી છે એમ સમજીએ. પુરુષાર્થ ઉપડે છે એ તારા દેશના લગ્નનો થઈ છે એનો સંકેત છે, ને ન ઉપડે તો પુરુષાર્થ ઉપર દેશના લગ્નને ગોતવા રહીશ ને, ક્યાં ગોતીશ, કેવી રીતે ગોતીશ, એમ તો કઈ દેશના લગ્નની ખબર પડતી નથી. વાંચન થાય તો પણ એ દેશના લગ્ન જયારે થાય છે ત્યારે પ્રત્યક્ષ યોગ હોય છે, દેશના લગ્ન થાય છે શ્રવણમાં પ્રત્યક્ષ યોગના કાળમાં દેશના લગ્ન થાય. પ્રશ્ન તો બહુ સરસ કર્યો કે પ્રત્યક્ષ સાંભળીને ખ્યાલમાં વાત આવી ગઈ છે, વાત ખ્યાલમાં આવી ગઈ છે. હવે ખ્યાલમાં આવેલી વાત પછી પુસ્તકારૂપ થઈને ફરી ફરીને સામે આવે તો એનાથી કોઈ વાર કોઈને થઈ જાય જ નહીં દેશના લગ્ન, એમ પ્રશ્ન હતો. એમ નથી એવો ખ્યાલ કામમાં આવતો એમ છે. હા, પણ એ તો સંસ્કાર લઈને આવ્યા હતા, દેશના લગ્ન લઈને આવ્યા હતા મારું દેમાંથી. ત્યાં રાજકુમારના ભાવમાં અધ્યાત્મ તત્વની રુચિ ઘણી હતી, આ માનો હતા એટલું જ હતું. અધ્યાત્મ તત્વની રુચિ ઘણી હતી અને નાની ઉંમરમાં દેહ છોડી ગયો તો અહીંયા પકડી લીધો. પછી એકવાર સંસ્કાર આવી જાય છે એટલે એ સંસ્કાર સ્થાનકવાસીમાં હતો તો પણ બાર આવી ગયા, એટલું બધું કામ કરે છે. તારા પાછું માતા દીક્ષા લીધી, સાધુ પણ નાયું, પણ અંદરમાં કઈ સત્ય સત્યના સંસ્કાર સત્યની અપ્રાપ્તિમાં એને જીવને જંપીને બેસવા ન દે અંદર. શું માણસ એવું ખાય, માનો કોઈ ચીજ બગડી ગઈ છે, કોઈ રસોઈ વગેરે બગડી ગઈ છે ને ખાઈ લે, સ્વાદમાં બહુ ફેર ન પડ્યો, ખ્યાલ ના આવે, અથવા સહેજ ખ્યાલ આવ્યો તો હશે ખાસ ખાય એવું લાગતું નથી એમ કરીને જમી લે, પણ હવે અંદરમાં એ વસ્તુ પોઈઝન થાય તો એ રે નહીં. કલાકે બે કલાકે ચાર કલાકે વોમિટ થઈને બહાર નીકળી જાય, કેમ કે શરીર છે એ ફોરેન એલિમેન્ટને સંગરતું નથી, ફોરેન એલિમેન્ટ છે, ઝેર છે. એમ સંસ્કાર એટલા બધા જોરદાર કામ કરે છે કે ફોરેન એલિમેન્ટને રહેવા નથી દેતો એને, અને ફગાવે છૂટકો, એટલું જોર કરે અંદરથી, ક્યાંય જમ પડે નહીં જ્યાં સુધી એને સત્ય નો પત્તો ન લાગે, અનુભૂતિ ન થાય ત્યાં સુધી જમતે નહીં, એવો એક અજંપો ઉભો થાય છે. હા, એ સંસ્કાર વાળાને નિમિત્ત છે, સંસ્કારી જીવને નિમિત્ત પડે છે, ગમે એ અજ્ઞાનીને નિમિત્ત પડે છે એવું નથી. ચોપડી વાંચીને કોઈ જ્ઞાની થઈ જાય એવું નથી, સંસ્કારીને નિમિત્ત. અથવા પ્રત્યક્ષ યોગમાં એવા ઘણ શાસ્ત્રો, ગંભીર શાસ્ત્રો, દ્રવ્યાન યોગના અધ્યાત્મના શાસ્ત્રો સમજવા સહેલા પડે છે, અને એની ગંભીરતા સમજાય છે કે શ્રુતનો મહિમા આવે છે, કે શ્રુતના કહેનારાનો મહિમા આવે છે, અને એ રીતે ચૈતન્યનો મહિમા વધે છે. એમ નીતિ બોધક છે, પણ એ તો એ જેને જ્ઞાન થયું છે એને એમ લાગે છે કે આમાંથી બોધ આવે છે, અને કઈ બીજાને સમજાતું નથી છે, રહસ્યમય વિષય છે એવું નથી. વગર સંસ્કારે કોઈ પકડી લેવું નથી, સંસ્કાર હોય તો પકડી લે. કઈ નો અનંત વાર શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો છે, એ પર ક્યાં કર્યો છે? અનંત વાર કર્યો છે એટલે તો સંગતજી પેલી વાત નાખી છે કે કોઈ એમ કે શાસ્ત્ર ને મુખ્ય કરે છે અને પ્રત્યક્ષ જ્ઞાની ને ગૌણ કરે છે તો એનો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, બહુ મોટો અવગુણ બતાવ્યો છે. અપ્રશસ્ત કહેવાનું શું કારણ છે? તો પ્રશસ્ત ભાવ શાસ્ત્ર વાંચવું હોય તો એનો અભિનિવેશ અપ્રશસ્ત છે. પ્રત્યક્ષ યોગ જે એને લાભનું કારણ છે એને ગૌણ કરે કે એની વિમુક્તા કરે, અને અમે તો સત્શાસ્ત્ર વાંચીએ છીએ, આચાર્યોના શાસ્ત્રો વાંચીએ છીએ, એની મુખ્યતા કરે તો નક્કી એને લોકસંજ્ઞા તીવ્ર થઈ છે. એ લોકસંજ્ઞા છે, એ તીવ્ર અશુભાવ છે, એને અપ્રશસ્ત શાસ્ત્ર અભિનિવેશ કરે છે. એ તો બહુ નાડ પકડી છે. ઉપરથી તો એનો શુભભાવ ને પ્રવૃત્તિ લોકો જોવે છે. નાની કહે છે કે એના પેટમાં બીજી વાત છે, આ શુભભાવ એ ખરેખર એ શુભભાવ નથી, મોટું અશુભારે લઈને ખરે છે. સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ, તેવો યોગ હોવા છતાં પણ સ્વચ્છંદના નિર્વાહ છે અને સ્વચ્છંદનો નિર્વાહ કરવો છે, એટલે અપ્રશસ્ત કહ્યો છે. શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવીને એમ કે જો નિત્યબોધક છે શાસ્ત્ર તો, આચાર્યના શાસ્ત્રો છે, મહાપુરુષના શાસ્ત્ર છે, તીર્થંકરના ગંધર્વના શાસ્ત્ર છે. મુખ્ય સાધન એવા સત્સમાગમ તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. સમાન છે એમાંય દૂષણ છે, વધારે ભાર મૂકે એનો તો પ્રશ્ન જ નથી. કોઈ સમાન કરે કે ભાઈ હરખું છે ને, હવે આમ બધા વાંચો એમાં શું વાત, તો એની જ છે ને કે ના બહુ ફેર છે. અને તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ વર્તે છે, પ્રશસ્ત નથી એમ. તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. હવે કે છે તમારા પ્રશ્નનો ઉત્તર કે આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે. હવે પોતાને ખ્યાલ છે કે શાસ્ત્રનું નિમિત્ત પણ શું છે, કે આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે પણ તે સ્વચ્છંદ રહિત પુરુષને અત્યંત ભક્તિ હોય પ્રત્યક્ષ જ્ઞાનીની એ શાસ્ત્ર માટે તો એની સાથે બધું અનુસંધાન થાય, પ્રત્યક્ષ યોગમાં સાંભળ્યું હોય એની સાથે એટલો લક્ષ રાખીને શાસ્ત્ર વિચારાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. બાકી તો એમણે એ વાત કરી છે કે સત્સુત છે એ એકદમ એમ કે વૈરાગ થી અને સત્પુરુષ ના સાનિધ્ય થી સમજવો એ જ ઉપકારી થશે. અને સત્સમાગમનું પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે શાસ્ત્ર વાંચે, ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સત્સૃત ઉપાસનીય છે. એ ભાઈ એવા ટુકડા ક્યાં ક્યાં મૂકે વૈરાગપૂર્વક એમ. પરમ શાંત સ્વરૂપનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે, પણ શું છે કે આત્માર્થની મુખ્યતાથી જે વાંચે છે ત્યાં એનું નિશ્ચિત નથી એ રીતે. દેશના લબ્ધિ સુધી તો ન પહોંચે, એનું કઈ એક બળવાન પણ નથી. અહીંયા શું છે કે માર્ગ તો શ્રદ્ધા બદલાશે ત્યારે મત થશે, તો જે શ્રદ્ધા ગુણ અનંત શક્તિથી નોંધો પરિણમી રહ્યો છે એની અનંત શક્તિને ઉથલાવવા માટે કામ પણ એવું જબરજસ્ત પરાક્રમ કરવું પડે છે પુરુષાર્થનો, એમને શ્રદ્ધા બદલાતી નથી. એટલે એવું ઉપર ઉપર થાય છે તો પાછા ઘૂસાઈ જાય છે, થાય છે ઘૂસાઈ જાય છે, બહુ એની એવી કિંમત નથી. શાસ્ત્ર વાંચનમાં વિચાર ચાલે છે પણ મુખ્ય ભાર અહીંયા વિચાર ઉપર નથી, પુરુષાર્થ ચાલવો જોઈએ. ભેદ જ્ઞાનનો પુરુષાર્થ ચાલવો જોઈએ, કેમ કે શાસ્ત્ર તો ભેદ જ્ઞાન કરવાનું કહે છે, સીધી વાત તો આ છે. મુખ્ય વાત જો શાસ્ત્રની છે તો એ છે કે આત્મ સ્વરૂપને બતાવે છે કે આવો આત્મા છે અને એના લક્ષ્ય લક્ષનો વિષય અને પ્રવૃત્તિનો વિષય ભેદ જ્ઞાન. સ્વરૂપ લક્ષ્ય વિજ્ઞાનની પ્રવૃત્તિ થાય તો એને આત્મપ્રાપ્તિ થાય. એ વિજ્ઞાનનો પુરુષ વિજ્ઞાન તો પુરુષાર્થ સહિત જ થાય છે, વગર પુરુષાર્થ વિજ્ઞાન એ કોઈ વિચાર વિકલ્પ નથી, એ પુરુષાર્થનો વિષય છે. પુરુષાર્થના તબક્કામાં પ્રવેશે ત્યારે એ કોઈ અપૂર્વતામાં આવે છે, એને ત્યાં સુધી શાસ્ત્રનો વિચાર થવો એક વાત છે અને જ્ઞાનીના શ્રીમુખેથી આત્મા સાંભળે ને એની અપૂર્વતા લાગે, આ એક બીજો નવો તબક્કો છે. વિચાર વાંચતો જાય ને વિચાર આવે, વિચાર આવીને વાંચતો જાય, એ એક જુદી વાત છે અને એક સ્વરૂપની કોઈ અપૂર્વતા ભાસે એ પ્રત્યક્ષ યોગમાં જ ભાસે છે. આ પ્રકાર જે ઉત્પન્ન થાય છે પ્રત્યક્ષ યોગમાં થાય છે, શાસ્ત્ર વાંચતા વાંચતા નથી. અપૂર્વતા લાગે તો પુરુષાર્થ ઉપડે, ત્યાં સુધી સાધારણ બધું લાગે ને સાધારણ, એટલું બધું સાધારણ થઈ પડ્યું છે વિચારનો વિષય વિકલ્પનો વિષય અને બીજા જે સામાન્ય જે ઉદયમાન વિકલ્પો છે અને ઉદયમાન પરિસ્થિતિમાં ચાલતી જે કશાય પરિણતિ છે એ એટલું સાધારણ થઈ ગયું છે અનંતકાળથી કે શ્રીમદજી તો એમ કહે છે કે સુદીર્ઘ કાળ પર્યંત પ્રત્યક્ષ સત્સમાગમ સેવવાની જરૂર છે, લાંબા કાળ સુધી એને સત્પુરુષનો સમાગમ હોવો ઘટે છે, કેમ કે એટલી સાધારણ પરિણતિ થઈ ગઈ છે. એ તો ત્યાં સુધી ભલામણ કરે છે કે જેને જ્ઞાન થયું હોય એ પણ સત્સમાગમમાં રહે ઈચ્છનીય છે, તો હજી જ્ઞાન નથી થયું એને તો બીજી છૂટછાટ લેવાની જરૂર શું છે. તકનું વિકટ છે, પરમાત્મા તકનું પુરુષાર્થ માગે છે અને સત્સમાગમ એના માટે કલ્પવૃક્ષ છે, અચિંત્ય કલ્પવૃક્ષ છે એમ કહેવામાં આવે. નિર્વિકલ્પ સ્વભાવના જોર વાળો પુરુષાર્થ, તદાકાર નિર્વિકલ્પ આકાર, તદાકાર પરિણમન થઈ જાય એટલી ઉગ્રતા ધારણ કરશે જ. જ્યાં નિશ્ચય થયો સ્વપણે નિર્વિકલ્પ તત્વનો, એનો પુરુષાર્થ એટલી ઉગ્રતા ધારણ કરશે કે પુરુષાર્થમાં તદાકાર નિર્વિકલ્પ પરિણમન થઈ જશે. જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે એવું સ્વાકાર ભાવે સ્વાભાવિક પરિણમન થશે એટલી ઉગ્રતા અથવા પુરુષાર્થનો દોર અવશ્ય આવી જશે. શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય સમયસાર ગાથા 73 ટીકામાં આ વિષયનું અતિ સુંદર શૈલીમાં વિશદપણે વ્યાખ્યા, વિશદ એટલે સ્પષ્ટપણે વ્યાખ્યાન કર્યું છે. જિજ્ઞાસુ એ તે ત્યાંથી સમજવા યોગ્ય છે. 73 ગાથાનો વિષય લીધો છે. આકાશની જેમ વાત કરે છે. માત્ર જ્યોતિનું વસ્તુ સ્વભાવથી જ સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું હોવાથી સામાન્ય દર્શન વિશેષ જ્ઞાન, હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, એ પદની ટીકા છે. આવો હું આકાશાદી દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. આકાશની ઉપમા આપી છે કે નિરાલંબ નિરપેક્ષ છે, દશે દિશામાં વ્યાપક એવું જે આકાશ દ્રવ્ય, અખંડ આકાશ દ્રવ્ય જેમાં આખો લોક પરમાણુવત છે, એ નિરાલંબ તત્વ છે, નિરાલંબ દ્રવ્ય છે. હું પણ આ જગતને વિશે એકદમ નિરાલંબ દ્રવ્ય છું, કોઈના આધાર નહીં, મારે જરૂર નથી. અનાદિથી હું નિરાલંબપણે ટકી રહ્યો છું, જીવી રહ્યો છું અને અનંત કાળ પર્યંત મારા સ્વરૂપમાં સદાય રહીશ. એવો હું વસ્તુ વિશેષ છું, પારમાર્થિક વસ્તુ વિશેષ છું, આકાશ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું, વાસ્તવિક વાત લીધી છે. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી, એવો નિશ્ચય થયો છે, તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે કોઈ પણ પરદ્રવ્ય સાથેની પ્રવૃત્તિથી હું હવે નિવૃત્તિ થઈને એ નિવૃત્તિ દ્વારા જ આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષ રૂપ ચેતનમાં થતા જે ચંચળ કલોલો તેમના નિરોધ વડે આને જ એટલે આ ચૈતન્ય સ્વરૂપને જ અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે ક્રોધાધિક ભાવો તે સર્વને ક્ષય કરું છું, એમ આત્મામાં નિશ્ચય કરીને એમ જોર આવે છે. એકલો આત્મા જાણ્યો એમ નહીં, આવો જો હું આત્મા છું તો પછી હું ચંચળતા અને ક્રોધાદિ કષાયોને ક્ષય કરીશ, એમ નિશ્ચય કરે છે. એમ નિશ્ચય કરું, એમ આત્મામાં નિશ્ચય કરીને ઘણા વખતથી પકડેલું જે વાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની માફક, વમળમાં પકડાયેલું વાણ ચકર ચકર ફરે છે, એમ વિકલ્પમાં પકડાયેલો, વિકલ્પના વમળમાં પકડાયેલો આત્મા એમાં ચકર ચકર ફરે છે, છૂટી શકતો નથી. એ જેમ વમળમાંથી છૂટી જાય તેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે, જગીતી એવો જલ્દી વમી નાખ્યા છે, સર્વ વિકલ્પોને જેણે એક ધડાકે શીઘ્રપણે વમી નાખ્યા છે, એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો, નિર્વિકલ્પને અવલંબતા અને વિકલ્પ વમાઈ ગયા એમ કહેવું છું. વિજ્ઞાન ઘન થયો થતો, ઘનિષ્ઠપણે જ્ઞાન સ્વભાવે પરિણમતો થતો આ આત્મા આ સ્વરૂપથી નિવર્તે છે. સમ્યક પ્રકારે અહીંથી આ પ્રકારે આ સ્વરૂપની નિવૃત્તિ થાય છે. એવો નિશ્ચય કર્યો છે કે જેને લઈને હવે વિકલ્પ રહેશે નહીં. આના ઉપરથી આ પાંચમા બોલમાં ભાવ ઉતાર્યો છે કે જેણે નિર્વિકલ્પ શુદ્ધાત્માનો નિશ્ચય કર્યો એના વિકલ્પ હવે ગમાઈ જશે. એના વિકલ્પ ગુમવાનો કાળ પાકી ગયો છે. હવે એને વિકલ્પમાં અટક વિકલ્પ થાય છે તો પણ એમાં અટકવાનું બનશે નહીં. આ ગાથામાંથી ભાવ ઉતાર્યો. અહીં જે ચૈતન્ય સ્વભાવ પોતા રૂપે લક્ષ્યગત થયો છે તેને નિશ્ચય નયનો પક્ષ બંધાણો છે અને અનાદિનો વ્યવહાર નયનો પક્ષ છૂટ્યો છે. અનાદિથી જીવ વ્યવહાર નયના પક્ષમાં છે. જાણે અજાણે એ પર્યાયનો ભેદનો અને શુભ ભાવનો પક્ષ કરે છે, આ નિમિત્તનો પક્ષ કરે છે. એ મિથ્યાદ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે અને એ નિશ્ચયના પક્ષમાં આવેલો નથી. હજી તો પક્ષ પેલો ફરશે, પછી પક્ષાંતિક્રાંત થઈને અનુભવ સંપન્ન થશે એમ કહેવાય. પહેલા તો
આવે આવે
વ્યવહારનો પક્ષ છૂટે અનાદિનો અને નિશ્ચયનો પક્ષ આવે. ક્યારે નિશ્ચયનો પક્ષ આવે? કે જ્યારે એને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થાય ત્યારે, અથવા શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો એને નિશ્ચય થાય ત્યારે, ત્યારે એનો પક્ષ બંધાય. આ જ સર્વસ્વ છે, આ જ ઉપાદેય છે. સર્વ ઉદ્યમથી આની ઉપાદેયતા કરવા યોગ્ય છે. એવું શુદ્ધ સ્વરૂપ સર્વજ્ઞ પદ સર્વસ્વપણે ઉપાધિ રૂપે ભાસે ત્યારે એને નિશ્ચય થયો છે, ત્યારે એને એનું લક્ષ બંધાણું છે અને ત્યારે એને વ્યવહારનો અનાદિનો પક્ષ છીટ્યો. હવે નિશ્ચયના પક્ષમાં આવ્યો છે તો પણ તે જીવ નિશ્ચયના પક્ષમાં અટકી જતો નથી, અર્થાત તે પક્ષમાં પણ દક્ષ છે. દક્ષ એટલે ચતુર. પક્ષમાં આવ્યો એટલે પક્ષમાં અટકે જશે એમ નહીં, પક્ષમાં આવ્યો પણ એ પક્ષને છોડી દેશે, એટલો એ ચતુર છે, પક્ષમાં દક્ષ છે. એ ગુરુદેવ શ્રી આ શબ્દ લીધા. નિશ્ચયના પક્ષમાં આવ્યો તે પક્ષમાં દક્ષ થયેલો છે, એ પક્ષમાં રોકાવાનો નથી. તે પક્ષમાં પણ દક્ષ છે, અર્થાત સહજપણે તેને વર્તમાન નિશ્ચયના પક્ષવાળી પર્યાય ઉપર પણ વજન નથી અને જોર નથી. કેમ ચતુર છે? કે જે પક્ષમાં આવ્યો એ પર્યાય છે અને એ પર્યાય ઉપર એનું વજન નથી, માટે એ પર્યાયમાં એ અટકશે નહીં. વ્યવહારનયના પક્ષમાં તો આ એક અનિષ્ટ છે કે જેને વ્યવહારનયનો પક્ષ છે એનું પર્યાય ઉપર જોર એટલું બધું રહે કે એ નિશ્ચયના જોરમાં અથવા સ્વભાવના જોરમાં આવી શકે નહીં. મોટી તકલીફ એને, એ વ્યવહારમાં ફસાયેલો જ રહે, વ્યવહારના પક્ષની બહાર નીકળી શકે. પહેલો વહેલો સ્વરૂપ નિશ્ચય કરે ત્યારે એ પક્ષ પલટો થાય એનો, ત્યારે પણ એનું એ પક્ષ ઉપર વજન નથી એટલે એમાંથી પણ નીકળી જશે, એમાં ફસાશે નહીં. અર્થાત સહજપણે તેને વર્તમાન નિશ્ચયના પક્ષવાળી પર્યાય ઉપર વજન નથી અથવા જોર નથી, અથવા તેનું જોર તેનું લક્ષ તો અનંત મહિમાવંત આત્મ સ્વરૂપ ઉપર છે. સ્વરૂપ તો પર્યાય રહી જ છે, જે સ્વરૂપ ઉપર જોર છે એ પર્યાય રહી જ છે, એટલે એને એ પક્ષવાળી પર્યાય ઉપર પણ જોર આવતો નથી. આ એક વિશિષ્ટ વાત છે આ વિષયની. જેમ કે કોઈ સારું કામ કરે છે તો સારું કામ કરે છે અને એ કામ કરવાનો જે સારો ભાવ આવ્યો એ ભાવ ઉપર એનું જોર જાય કે કેવો મને સારો ભાવ આવ્યો, ખલાસ, એનું એનું અહંપણું થયા વિના. અને જેને એમ થાય કે નહીં કામ સારું, આપણે કામથી કામ છે, કામ સારું કરીએ છીએ ને ભાવ આવ્યો, એનું શું મહત્વ છે? કામ તો સારું કરવાનું, એ જ કામ ઉપર જેને વજન છે એને પોતાના ભાવ ઉપર ને એને અહંપણાનો વિશેષતા આવે નહીં અને એની નમ્રતા યથાયોગ્યપણે જળવાઈ રહે. એટલે તેનું લક્ષ તો અનંત મહિમાવંત આત્મ સ્વરૂપ પર છે. અને આત્મ સ્વરૂપ એટલું અનંત મહિમાવંત છે કે કોઈ પણ પર્યાય એનાથી વધુ મહિમાવંત એને છે નહીં. એના સમજમાં, એના જ્ઞાનમાં છે નહીં, એના જ્ઞાનમાં પણ આવતી નથી એ રીતે. એટલે એનું જોર સ્વરૂપથી ખસી જાય, લક્ષભૂત સ્વરૂપથી જોર ખસી જાય અને કોઈ પર્યાય ઉપર વજન આવે એ વાત પછી રહેતી નથી. એનું નામ ઓળખાણ છે અથવા નિશ્ચય છે. તેથી પરિણમનમાં ભલે આગળ વધતો જાય છે, નિશ્ચય નહીંના પક્ષમાં આવ્યા પછી, સ્વરૂપ સન્મુખતામાં આવ્યા પછી, સમ્યક દર્શન પ્રત્યે આગળ વધતો જાય છે એવી ચડતી શ્રેણીના પરિણામ છે તો પણ તેના ઉપર લક્ષ નથી. તેના ઉપર લક્ષ નથી એટલે એની મુખ્યતા નથી ને એનું જોર નથી, એ બધું એમ આવી ગયું. તેટલું વિચિક્ષણપણું સહજ હોવાને લીધે, એ નિશ્ચયના પક્ષમાં પણ આટલું વિચિક્ષણપણું સહજ હોવાને લીધે તે અવશ્ય પક્ષાંતિક્રાંત દશાને પ્રાપ્ત થાય છે, પક્ષમાં નથી અટકતો. જે કૃત્રિમતાથી પક્ષ કરે છે એને તો એ જે પક્ષ કરે છે એવી પર્યાયનું વજન એને આવ્યા વિના રહેતું નથી. અને એટલે એને દ્રવ્ય સ્વભાવ લક્ષમાં આવ્યો નથી, એના ઉપર એનું વજન નથી, એટલે એને પક્ષાંતિક્રાંત થવાનો અવસર પણ રહેતો નથી. યથાર્થ નિશ્ચય નહીંના પક્ષવાળાને તો નિશ્ચય નહીંના પક્ષ ઉપર વજન નહીં હોવાને લીધે એમાં એ અટકશે નહીં અને અવશ્ય એ પક્ષાંતિકરણ દિશાને પ્રાપ્ત કરશે જ. એ પણ સ્વરૂપ નિશ્ચય યથાર્થ થયો છે એમ સૂચવે છે. આવી એક ચોક્કસ પરિસ્થિતિ એને યથાર્થ સ્વરૂપ નિશ્ચય થયો છે એમ સૂચવે છે. એ છઠ્ઠો પ્રકાર છે. સાતમી વાત છે કે વળી આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય ચૈતન્ય વીર્યની સ્ફુરણાનું કારણ થાય છે. આત્મસ્વરૂપનો નિર્ણય થાય અને એને પુરુષાર્થનો પ્રકાર ઉત્પન્ન થાય તો એમ સમજવા યોગ્ય છે કે એને નિર્ણય થયો જ નથી. કોઈ એમ કહે કે બરાબર અમે શાસ્ત્ર પ્રમાણે, આગમ પ્રમાણે આત્માનું સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવરૂપ સ્વચતુષ્ટયથી જાણ્યું છે, એના ગુણગુણીના ભેદ, ઉત્પાદવી ધ્રુવનું સ્વરૂપ, દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ બરાબર સમજ્યા છે, તો આત્મ સ્વરૂપનો નિશ્ચય ગણવો કે ન ગણવો કે એનું એક લક્ષણ છે, પુરુષાર્થની ઉત્પત્તિ કરે છે. સ્વરૂપનો યથાર્થ નિશ્ચય એને ચૈતન્યના સ્વાભાવિક પુરુષાર્થને એક નવી સ્ફુરણા ઉત્પન્ન કરે છે. આ એનું એક અસાધારણ લક્ષણ છે. જેના પરિણામમાં પુરુષાર્થની ઉત્પત્તિ થઈ એ વાત એના પોતાથી અજાણી રહેવાનો કોઈ પ્રશ્ન કહેતો નથી. અહીંથી શરૂઆત થઈ, અહીંથી પુરુષાર્થ, સહજ પુરુષાર્થ શરૂ થયો. આત્મલક્ષી અથવા આત્મપ્રત્યયી પુરુષાર્થ શરૂ થયો એટલે તો એને ચૈતન્ય વીર્યની સ્ફુરણા એમ કહ્યું છે. એ ગુરુદેવે એ શબ્દ વાપર્યો છે. નીચે 210 બોલનો આધાર આપ્યો છે આ વિષયમાં. તો આ એક વિશિષ્ટ લક્ષણ છે. સ્વરૂપ નિશ્ચયનું આ એક વિશિષ્ટ લક્ષણ છે. આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણાનું કારણ થાય છે, એ જ્ઞાન જ પુરુષાર્થનું કારણ થયું એમ કહે છે. મુમુક્ષુ જીવને આ સ્ફૂરણ ખ્યાલમાં પકડાય તેવું છે. પરિણામનું અસાધારણપણું હોવાને લીધે એના ખ્યાલમાં પકડાયેલું છે. એને ખબર ન પડે એવી આ વાત નથી, કેમ કે પુરુષાર્થ પહેલા નહોતો અને હવે પુરુષાર્થ શરૂ થયો. વળી પુરુષાર્થની દિશા પણ અંતર્મુખની થઈ, સન્મુખની થઈ, અને એને ખબર ન પડે એ વાત બનતી નથી. કારણ કે અદ્ભુત સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસતા પોતાના ગુણ નિધાનની અનન્ય રુચિ ઉત્પન્ન થઈ જાય છે. પુરુષાર્થ ઉત્પન્ન થવાનું લોજિક છે આ, કે જ્યાં પોતાના અદ્ભુત સ્વરૂપ જ્ઞાનમાં જેવું છે એવું સામે આવ્યું તો એની જે ગુણ સંબંધીની રુચિ છે, સ્વભાવની રુચિ છે, એ એકદમ અનન્ય ભાવે રુચિ ઉમટી પડે છે. જેમ પતંગિયો દીવા ઉપર ઝપટ નાખે છે એમ રુચિની ઝપટ શરૂ થાય છે. એને રાગનો કણ પોસાતો, રાગ થાય છે, વિકલ્પ થાય છે, પણ એ કણ પણ એને પોસાતો નથી. અનન્ય રુચિ ઉત્પન્ન થઈ જાય છે અને રુચિ અનુયાયી વીર્ય તે સિદ્ધાંત પ્રમાણે ચૈતન્ય વીર્યની અપૂર્વ સ્ફૂર્ણા ઉત્પન્ન થાય છે. અપૂર્વ વિશેષણ અહીંયા શરૂ થયું. પુરુષાર્થ, અપૂર્વ પુરુષાર્થ જાગૃત થયો. ચૈતન્યનો પુરુષાર્થ હોવાથી એને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહેવામાં આવે છે. રાગમાં પુરુષાર્થ ગયો એને જળ વીર્ય કહ્યું, અજ્ઞાન વીર્ય કહ્યું, જળ વીર્ય કહ્યું છે, અને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહી છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પરમાગમ સાર વચનામૃત 210માં આ વાત ગુરુદેવ શ્રી કહે છે કે પહેલા શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. એ શ્રદ્ધામાં કહો કે રુચિમાં કહો, એક જ વાત છે. મિથ્યા શ્રદ્ધા અત્યંત મંદ થાય છે. જ્યાં સ્વરૂપ નિશ્ચય થાય છે ત્યાં દર્શન મોહ છે, એની શક્તિ છે એ હણાઈ જાય છે, અથવા શક્તિહીન દર્શન મોહનું અસ્તિત્વ રહે છે. એટલે એને જાણે શ્રદ્ધામાં વિષય આવ્યો એમ કહેવામાં આવે છે. ઓરી શ્રદ્ધા ને સમ્યક શ્રદ્ધા જી નથી. જ્ઞાનમાં એટલે નિશ્ચયમાં આવ્યો છે, એની રુચિ પ્રગટ થઈ છે, અને એના લક્ષમાં પણ પોતાનું સ્વરૂપ આવવું જોઈએ. જો આવે તો જો અત્યાર છે એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે, એ સહજ પુરુષાર્થ છે. એટલે ચાલ્યા કરે એવો વચન પ્રયોગ લીધો છે. કરું 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 પુરુષાર્થ કરું કરું એમ થાય નહીં, ચાલ્યા જ કરે. અંદરથી એ સ્ફૂર્ણા છે, હું આવો છું એવી જે જોરથી સ્ફૂર્ણા છે, હું આવો જ છું, આવો જ છું, આવો જ છું એવું જે જોર છે એનું સ્ફૂરણ છે, જોરથી આવ્યા કરે તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે. આ સમ્યક પહેલાની વાત છે. આવા શબ્દથી કોઈ વાતને બીજા સ્ટેજમાં ખેંચી ન જાય કે તો સમ્યક દર્શન હોય એને આવું થાય, સમ્યક દર્શન ન હોય એને ન થાય. અમે બધું બરાબર વાંચીએ છીએ, બધું અમારો નિર્ણય બરાબર છે, બધું સાંભળ્યું છે એ બરાબર છે, અમારો નિશ્ચય પાકો છે, આ બધું તો સમ્યક દર્શનવાળાની વાત છે એમ નથી. કેમ કે પેલા શબ્દ એમ કીધો, શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ તો પુરુષાર્થ ઉપડે. એટલે સમ્યક દર્શન વાળાને પુરુષાર્થ ઉપડે, અમને હજી સમ્યક દર્શન નથી માટે એવો પુરુષાર્થ ન હોય એમ નથી. આ સમ્યક પહેલાની વાત છે. આ સમ્યક દર્શન નો ઉપાય છે ને બીજો કોઈ ઉપાય જ નથી. આ 210 નો બોલ છે. સમ્યક પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત થવા અર્થે એના ઉપાય ભૂત આ 200 છે, બીજો કોઈ ઉપાય એમાં નથી. સ્વરૂપ નિશ્ચય એ જ સમ્યક દર્શન નું કારણ છે. શ્રીમદ જેવા શબ્દો વાપર્યા 751 માં પત્ર આપણે છે ને, નિજ સ્વરૂપ ની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીત, તેને બીજા નંબર નો સંકેત કહીએ છીએ. જેવું સ્વરૂપ છે એની નિર્વિકલ્પ આત્મ પ્રતીત, એ તો પહેલા નંબર નો સંકેત. એની સ્પષ્ટ અનુભવાંશે એટલે પ્રતિભાસ થઈને પ્રતીત, પ્રતીત એટલે વિશ્વાસ, ભાવવાસ, તે બીજા નંબર નો સંકેત છે. અને સત્પુરુષ પ્રત્યેનું અનન્ય, જે અનન્યપણ, અનન્ય શ્રદ્ધાવાન પણ સત્પુરુષ પ્રત્યેનું, તે ત્રીજા નંબરનો સંકેત છે. ત્રીજા નંબરનો સંકેત બીજા સંકેતનું કારણ છે ને બીજું સંકેત એ પહેલા સંકેતનું કારણ છે, એમ કરીને આખી લાઈન જોડી દીધી છે સત્પુરુષથી માંડીને સમ્યક દર્શન સુધીની. વિચાર દશાના કાળમાં પહેલા જ્ઞાનમાં સ્વરૂપ લક્ષ થાય, સાથે સાથે રુચિ અનન્ય ભાવે પરિણમે, અને શ્રદ્ધામાં એટલે વિશ્વાસ સહિત, અહીંયા શ્રદ્ધામાં એટલે વિશ્વાસ સહિત નિશંક જ્ઞાનમાં આ તત્વ આવે, એને જે જાણવા મળ્યું પ્રતિભાસ આવ્યો એમાં એને એક વિશ્વાસ આવ્યો. એટલે તો પહેલા શરૂઆતમાં એ વાત લીધી કે બીજો વિશ્વાસ છે એમાં તિરાડ પડી ગઈ. મને બાહ્ય પદાર્થથી અને રાગથી સુખ છે એ વિશ્વાસમાં ફેર પડી ગયો, એ વિશ્વાસ બદલાણો. મારા સ્વરૂપમાં અનંત સુખનું નિધાન, અનંત સુખનો સાગર, શાંત સુખરસનો સાગર, સરોવર મારો આત્મા જ છે એવો વિશ્વાસ બેસી ગયો અંદરમાં. શ્રદ્ધામાં એટલે એમ, શ્રદ્ધાનો અર્થ એ લેવો છે કે શ્રદ્ધામાં એટલે વિશ્વાસ સહિત નિશંક જ્ઞાનમાં આ તત્વ આવે તો પુરુષાર્થની સ્ફૂર્ણા એટલે જોરવાળા પરિણમનની દિશા બદલાઈને સ્વસન્મુખ સહજ ચાલ્યા કરે. સ્વસન્મુખ થઈને એ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ઉદય અનુસાર પરિણામ ઉદયગત વિષયોમાં જાય તો પણ ત્યાંથી ચૈતન્યનું જોર છે, આત્મ પ્રત્યે જોર છે, એ વારંવાર ઉત્પન્ન થઈ આવે. ઉદયને ઉદય ભાવતે હું નહીં, હું તો શુદ્ધ ચૈતન્ય છું ને, પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ સમાન છું ને, પ્રસિદ્ધ સિદ્ધ છું ને, એના ઉપરનું જોર એને આવ્યા જ કરે. એનો વિકલ્પ કરવો પડે નહીં પણ એનો જોર એને સહજ આવ્યા જ કરે. એ પરિસ્થિતિ નિશ્ચય થાય ત્યારે રીતે સમ્યક દર્શન રૂપ દશા થયા પહેલા ઉક્ત પ્રકારે દિશા બદલાય છે. જ્ઞાનની પણ દિશા બદલાય છે, રુચિની પણ દિશા બદલાય છે, અને પુરુષાર્થની પણ દિશા બદલાય છે. એક આચરણ બાકી રહ્યું છે, બાકી આ ત્રણ ગુણની અંદર દિશા બદલાય છે. એ ત્રણ ગુણનું આચરણ ફરે છે, ફેરફાર થઈ જાય છે. સમયસારની 143 ગાથાની ટીકા ઉપર પ્રવચન ચાલતું હતું ગુરુદેવ ઘણા વર્ષ થયા. વિકલ્પનો નિષેધ આવે છે, વિકલ્પ પૂછાતો નથી, અને ભેદ જ્ઞાનમાં લાગેલો જીવ છે, સતત જ્યારે લાગે છે અને સમ્યક દર્શન પામવાની તૈયારીમાં છે, એ તો એક ન્યાય સમ્યક દ્રષ્ટિ જેવો જ છે એમ કહેતા. એક ન્યાય કેમ કહ્યું? ફેર કેટલો છે? આચરણનો ફેર છે, શુદ્ધોપયોગ નથી થયો. બાકી સ્વરૂપ લક્ષમાં છે, એ સ્વરૂપ લક્ષે રાગાદીનો નિષેધ છે, એ સ્વરૂપની અનન્ય રૂચિ છે અને સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થનો જોર ઉછાળો ખાય છે. તો એ બધા લક્ષણ તો જ્ઞાનીને પણ છે, જ્ઞાન દશા થયા પછી પણ એવી પરિસ્થિતિ છે. તો એવું એનું પરિણામની એ પરિણામની લાઈન સાંધવાવાળી શ્રેણી ઉત્પન્ન થઈ, ચડતી શ્રેણી કે જે આગળ વધીને સમ્યક દર્શનરૂપ પરિણમી જશે એમ જોઈને એમ કહે છે. એવા શબ્દો બોલ્યો આપણે. આ રીતે સમ્યક દર્શનરૂપ દશા થયા પહેલા ઉક્ત પ્રકારે દિશા બદલાય છે, સ્વસન્મુખની દિશા બદલાયા વિના દશા બદલાતી નથી તેવો નિયમ છે અથવા સિદ્ધાંત છે. દિશા બદલાય તેની દશા એટલે સમ્યક દર્શનરૂપ દશા બદલાઈ જાય, મિથ્યા દર્શન બદલીને સમ્યક દર્શન થાય, પણ દિશા બદલાય એની દશા બદલાય, દિશા બદલાયા વિના દશા બદલાતી નથી, એ સિદ્ધાંત છે. ઉક્ત વચનામૃતમાં અનેકાંત કહ્યું છે કે આ જ રીતે ઉપાય છે અને બીજો કોઈ ઉપાય નથી એમ અનેકાંત કર્યું છે. આ ઉપાય છે અને બીજો ઉપાય નથી એ રીતે અનેકાંત કર્યું છે. બીજી રીતે સમ્યક દર્શન થઈ શકતું નથી, સ્પષ્ટ વિષય.